ક્રમા વાત છે કે જ્યારે નમસ્કારમાં મંત્રના બધા જ અક્ષરોને એક બિંદુમાં સમાવી દેવા, અરહમ નમોરી હંતાણમ, એ જે બિંદુ છે એ બિંદુમાં ચેતના જ્યારે આવે છે ત્યારે કહે છે કે શબ્દ સૃષ્ટિનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વરૂપ એ બિંદુ છે, અને એ બિંદુમાં જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણું શબ્દ યાત્રાનું વિસર્જન થાય છે. શબ્દો સમયમાં વહે છે, પ્રેમ સમયાતીત છે, અને એટલા માટે જ નમોરી હંતાણમની પ્રથમ યાત્રા એ શબ્દ સામ્રાજ્યનું વિસર્જન છે. બિંદુમાં જ્યારે ચેતના રહે છે આજ્ઞા ચક્રમાં, બિંદુમાં ધ્યાન એટલા માટે જ ટીલી કરીએ છીએ આપણે કે આપણું આજ્ઞા ચક્ર સુરક્ષિત રહે, એટલા માટે આ બિંદુ ટીલી કરીએ છીએ. એનું કારણ એકમાત્ર એ જ છે કે આજ્ઞા ચક્રમાં ભગવાનની આજ્ઞા, એ આજ્ઞા રાખીએ છીએ તો સુરક્ષિત છીએ. તો બિંદુથી આરોહણ થાય છે, નવ સ્ટેજ. તો બિંદુ પછી આવે છે અર્ધચંદ્ર. અર્ધચંદ્ર એટલે જ્યારે નમસ્કાર મહામંત્રની શબ્દ યાત્રાનું વિસર્જન થાય છે અને નમસ્કાર મહામંત્રની ભાવમાં આપણે પ્રતિષ્ઠિત બનીએ છીએ ત્યારે અંદરમાંથી એક સોમ રસ ધરે છે, અમૃતનો રસ ધરે છે કે જેને વાણી એટલી મીઠી બની જાય છે, એટલો આનંદ આવે છે કે જે અનુભવ સિદ્ધ અનુભવ ગમ્ય છે એને અર્ધચંદ્ર કહે છે. અર્ધચંદ્ર એટલે બીજનો ચંદ્રમા, એમાંથી ઝરતું અમૃતનું તેજ તેનો અનુભવ થઈ શકે છે. તો બિંદુ, અર્ધચંદ્ર, અને પછી આગળ આવે છે રોધિની. રોધિની એટલે પાંચ મહાભૂતોની કાયા જે આપણને બાધક બની છે એ હવે સાધક બની જાય છે. કેમ કે આખરે તો ભગવાનનું નામ લેવા માટે આપણને કોણ અટકાવે છે? તો કે આપણી ફોર્ટમાં રહેલી ઓફિસ અટકાવે છે, આ શરીરના ધર્મ ખાવા પીવાનું અટકાવે છે, આપણા સગા સંબંધીઓના સંબંધ અટકાવે છે. આખરે તો આ દેહને સાચવવાની જવાબદારી જ પ્રભુથી દૂર લે છે. એક વખત નમસ્કાર મહામંત્રમાં ચેતના પ્રતિષ્ઠિત બને છે ત્યારે આ પાંચ મહાભૂત રૂપી કાયા પ્રભુની ભક્તિ માટે તત્પર બને છે અને એક સાધનાનું એક હનુમાન કૂદકો આપણને આગળ મળે છે. બિંદુ, અર્ધચંદ્ર અને રોધિની. આગળ ચાલીને કહે છે કે આ જ્યારે મંત્રના અક્ષરો સાથે આપણે ઓતપ્રોત બનીએ છીએ ત્યારે નાદ ઉત્પન્ન થાય છે. અનાહત નાદની વાત છે. અનાહત નાદની વાત તો ઘણા બધા વિશેષ બહારના ગ્રંથોમાં છે, પણ આપણે ત્યાં પણ સ્પષ્ટ રીતે કહેલો છે કે આહત એટલે અથડાઈને બહાર નીકળતો નાદ એ આપણે બોલીએ છીએ તે છે, પણ એક હૃદયમાં, હૃદય કમળમાં એક દિવ્ય ધ્વનિ ચાલી જ રહ્યો છે. દિગંબરો તેને એમ કહે છે કે સમવસ્ત્રણમાં બેઠેલા ભગવાન માલકોશ રાગ ગાય છે તેનો ધ્વનિ સંભળાય છે. પણ એ નાદનું શ્રવણ એ યોગીઓને માટેનું મોક્ષનું પ્રવેશ, અને આવા નાદનું જેને શ્રવણ થાય છે પછી એને જગતમાં કંઈ કરવા જેવું રહેતું નથી, પછી તો આપોઆપ એ આરહંત્ય જ કામ કરાવે છે. આગળ ચાલીને તો મહાપુરુષ એમ કહે છે કે રામ હમારા હમકો જપે મેં બેઠ રહું રિસ્માન. પહેલા હું અરિયંતનું ધ્યાન કરતો હતો અને જ્યારે આ નાદનું શ્રવણ થાય ત્યારે સાધક એમ કહે છે કે હવે અરિયંત મારું ધ્યાન ધરે છે. આવી એક ચેતના આવી જાય છે, અને એ નાદ પછીની આગળની ભૂમિકા છે નાદાંત. એ નાદને શમીને માત્ર પાંચ મહભૂતોથી પાર, વિષય અને કસાયથી પાર એવી એક નાદનો પણ લયની ભૂમિકા છે એને નાદાંત કહે છે. આગળ ચાલીને શક્તિ અને વ્યાપીની એ પણ બે કેન્દ્રો રહેલા છે કે જેમાં શું બને છે? તો કે શક્તિ કેન્દ્રમાં ક્ષેત્રનું ઉલ્લંઘન થાય છે અને વ્યાપીની કેન્દ્રમાં કાળનું ઉલ્લંઘન થાય છે. અને પછી આવે છે સમના અને ઉન્મના. સમના એટલે અતિમનસ, અતિમનસ ક્ષેત્ર. એક દિવ્ય ચેતનાના અવતરણને માટે આ અતિમનસમાં જવું પડે છે, અને એ જ્યારે આવે છે ત્યારે તો આપણને એમ લાગે છે કે અરે પ્રભુ મુક્તિ જોતી નથી, મને આ તારી ભક્તિનો જે માનવભો મળ્યો એ જ સાચક છે. અને પછી આવે છે ઉન્મના, મહાશૂન્ય, કે જેમાંથી જ તું ઉત્થિત થયો છું. આવું બિંદુ નવકનું પ્રાપ્તવ્ય યોગ એ નમસ્કાર મહામંત્રમાં રહેલો છે. આગળ ચાલીને જોઈએ તો આ પાંચ મહાભૂતોમાં રહેલા ચક્રોના ધ્યાનમાં પણ વૈજ્ઞાનિક રીતે નમસ્કાર મહામંત્રની આરાધના કરો. તો કહે છે કે ચક્રોમાંથી પણ આપણી શુદ્ધ ચેતનાને સ્પર્શી શકીએ છીએ. સાત ચક્રોની વાત અને સાત ચક્રોમાં નમોરી હંતાણમના ધ્યાનની વાત, આ પ્રયોગાત્મક વાત મૂકું છું, કોઈ માત્ર એક શાસ્ત્રની પંક્તિઓ ટાંકીને વિદ્વતા બતાવવા માટે નહીં. આમાંથી કોઈ પણ એક પ્રયોગ આપ કરો અને બે ચાર છ મહિનામાં તમારી ચેતનાના ચણખા જુદી રીતે ઝરશે. તો કે મૂલાધાર, મૂલાધાર જે આપણી મૂળભૂત જે નીચે રહેલું છે, ગુદાની ઉપર બે આંગળ રહેલું જે મૂલાધાર ચક્ર છે, એ ચક્ર શું કરે છે? તો કે આપણી ચેતનાને હંમેશા અધોગામી કરે છે, સંસાર તરફ લઈ જાય છે. નમોરી અંતાણમનો ન આ મૂલાધાર ચક્રમાં બે મિનિટ, ત્રણ મિનિટ, પાંચ મિનિટને માટે પણ જ્યારે તમે મૂકો છો ત્યારે શું થાય છે? તો કે વાસના અધોગામી થતી ચેતના નિર્મૂળ બનીને પ્રકૃતિના ઉત્થાનનો માર્ગ થાય છે.
અને ત્યારે કુંડલીની સળવડવા માગે છે એમ કહે છે. પણ હું તો કહું છું કે એ વસ્તુમાં પડ્યા વગર એમ કહી શકાય કે ચેતનાને ઉર્ધ્વગામી કરવી હોય તો મૂલાધારમાં નમોરિયંતાણમના સાત અક્ષરનું ધ્યાન કરો. આગળ ચાલીને સ્વાધિષ્ઠાન આવે છે કે જ્યાં આરાધનામાં જોડાયેલા માણસને ભય દ્વેષ અને ખેદની ભૂમિકા રહેલી છે. ભય દ્વેષ અને ખેદ કાર્ય કરે અને મૂકી દે, કાર્ય કરે અને મૂકી દે ચંચળતા હોવાને કારણે, અથવા તો એને ખેદ થાય આ મને બહુ ગમતું નથી, અથવા તો સામો માણસ ધર્મ કરે અને મને દ્વેષ થાય, કે આ શું તમે માંડ્યું છે, આ તમે આટલી તપસ્યા માંડી છે કે બીજું ખરું કે નહીં એમ આપણે જોઈએ છીએ. કે સામો માણસ ધર્મ કરે, નિર્મળ બને અને ઘરમાં રહેલા લોકો એની એનો દ્વેષ કરે અને ભય હવે મારું આવતીકાલે શું થશે, આવતીકાલે શું થશે. તો કે આ મણિપુર પછી સ્વાધિષ્ઠાન ચક્રમાં જ્યારે નમોરિયંતાણમની આરાધના કરો છો ત્યારે અભય અદ્વેષ અને અખેદ પ્રાપ્ત થાય છે. અને પછી તો આવે છે મણિપુર. એ મણિપુરમાં જે સંશય અને સંકલ્પ વિકલ્પોની એક જબરજસ્ત હુલ્લો ત્યાં ચાલી રહ્યો છે, અનંત કાળની સ્મૃતિ આપણે મણિપુરમાં સંગ્રીને બેઠેલા છીએ. ઘણીવાર ઘણા સાધકો કહે કે જેવા અમે શાંત બનીએ છીએ ત્યારે અમને ખૂબ વિચારો એટલા બધા અંદરથી ધસી આવે છે કે અમે શાંતિ રાખી શકતા નથી. તો એ શું છે? તો કે મણિપુરમાં રહેલું ચક્ર એમ કહે છે કે અનંત કાળના પાડેલા ફોટાનું આલ્બમ તું હવે જો. અનંત કાળની સ્મૃતિ ઉભરાય છે અને તેને આપણે જોઈએ છીએ અને આપણે ડરી જઈએ છીએ. પણ કહે છે કે મણિપુરમાં જ્યારે નમોરિહંતાણમ નમોરિહંતાણમનો જાપ ચાલે છે ત્યારે શું થાય છે? તો કે શ્રદ્ધા અને વિવેક ઉત્પન્ન થાય છે. આગળ ચાલીને અનાહત ચક્રમાં હૃદય કમલ મેં ધ્યાન ધરત હું શિરતુજ આન ધરું. એ જ્યારે અનાહત ચક્રમાં નમોરિયંતાણમનો ધ્યાન કમળબંધ જાપ કરો છો, એક નવકાર સાદો ગણવો અને કમળબંધ જાપ કરવો એમાં એક કરોડ મંત્રના ગણવાની તફાવત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજીએ કહી છે. મહાપુરુષોએ આ માત્ર કોઈ સેલ્સ સ્ટોક વેચાણ માટેની વાત નથી કરી, એનું રહસ્ય આપેલું છે કે હૃદયમાં જ્યારે નમસ્કાર મહામંત્રનું ધ્યાન થાય છે ત્યારે પ્રેમની એક ધારા જગત આખામાં વહેવા માંડે છે અને એ પ્રેમમાં જ સમસ્ત જીવરાશિ સાથેનું મૂલ્યાંકન થાય છે. કંઠમાં વિશુદ્ધ ચક્રમાં જ્યારે નમસ્કાર મહામંત્રનું ધ્યાન થાય છે ત્યારે શું થાય છે? તો કે દ્વૈત ભાવનો નાશ થાય છે. આ અહમ અને મમ, ઇદમ અને અહમ વૃત્તિ હોવાને કારણે જ મારું સ્વતંત્ર જુદું અસ્તિત્વ મેં સાચવી રાખ્યું છે. ધર્મ કરતા કરતા પણ મારું પાટિયું ક્યાંક લાગી જાય, મારી કોક નોંધ કરે, એ જે દ્વૈત ભાવ જે છે એ દ્વૈત ભાવનો વિશુદ્ધ ચક્રમાં જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે નાશ થાય છે. અને આજ્ઞા ચક્રમાં નમોની અંતાણમનો પછી તો અહીં ચેતના જે ઉત્થિત થાય ને કરો તે આનંદ આનંદ અબ તો હમ અમર ભયે અને આખા જગતમાં આનંદ કી ઘડી આઈ પ્રભુજી, આનંદ કી ઘડી આઈ એમ કરીને એક આનંદ તત્વની સાથેનો આપણો પ્રેમ થાય છે. અને સહસ્રારમાં જ્યારે એક ક્વચિત પણ બે સેકન્ડને માટે પણ પહોંચીએ ત્યારે એમ લાગે કે સાત રાજ લોક જઈ અડગા બેઠા તોય પણ ભક્ત મન મહી પેઠા, પ્રભુની સાથેનો ત્યારે અભેદ થાય છે અને એમ લાગે છે કે મારા જીવનનું કાર્ય અહીં પૂરું થયેલું છે. તો એવા સાત ચક્રોમાં આરાધના કરવી કેટલી સહેલી છે, કેટલી સહેલી છે. તમે નક્કી કરો કે આજે અમારે કરવું છે, ઉત્થાન કરવું છે, તો એ રીતે થઈ શકે છે. ગુરુ ઉપરના સ્તવનો સુંદર મજાના બોલવામાં આવ્યા, પાંચે પરમેશ્વરીઓમાં એક ગુરુપદ પણ રહેલું છે અને એ ગુરુપદ શું કરે છે? એક ગંગા આ દેશમાં વહી રહી છે એનો ઉપકાર આ ભારતીય પ્રજા કોઈ દિવસ ચૂકવી ન શકે. તો કે છે પાંચે પરમેશ્વરીઓના ચરણમાંથી પાંચ ગંગા વહી રહી છે. એ પાંચ ગંગા આપણને પ્રક્ષાલન કરીને આપણા જીવનને આ સંસારમાંથી ખેંચીને મોક્ષ તરફ લઈ જવા માટે તેનું કાર્ય કરી રહી છે. તો એ પાંચ કૃત્યો ક્યાં? સૌથી પહેલા પાંચે પરમેશ્વરીઓને થતો નમસ્કાર, સંગ્રહ કરે છે મારો, અર્થાત મારો સ્વીકાર કરે છે. પાંચે પરમેશ્વરીઓને થતો નમસ્કાર એ ચેતના, અરહંત્ય ચેતના જ્યારે આપણા સામે જોવે છે અથવા તો આપણે તેને મળીએ છીએ ત્યારે સંગ્રહ નામની કૃપા કરે છે. અનંત કાળમાં અનંત ક્ષેત્રમાં મારી ચેતના વેડફાઈ જાય છે, એ વેડફાઈ જતી ચેતનાને સંગ્રહીને ઉર્ધ્વાભિમુખ કરવા માટે એક નમોરી અંતાણમમાં આવા ગુરુનું જ્યારે વંદન કરીએ છીએ ત્યારે સંગ્રહ કરીને આપણને ખેંચીને ભાવકૂપમાંથી કાઢીને કહે છે કે બસ હવે તારું કાર્ય પૂરું થઈ ગયું, ચાલ તું મારી સાથે. કબીરનું જે ભજન આવે છે ને, કોન દેશ સે આયા હંસા, ઉતરના કોન ઘાટ, કહાં હંસા વિશ્રામ કયા હે, કહાં લગાયે આસ. હા નમસ્કાર મંત્રની જ્યારે ચેતના આવે છે ત્યારે કહે છે અબ તો હંસા ચેત સબેરા, ચલો હમારે સાથ, રોગ શોક વ્યાપે નહીં, જાપે નહીં કાલ કે ત્રાસ. આવી એક અદ્ભુત ભૂમિકા આ માનવ જીવનમાં આવી શકે છે, નમસ્કાર મંત્રને આધીન સંગ્રહ કરે છે.
સંગ્રહ પછી શું કરે છે? પ્રતિગ્રહ કરે છે. પ્રતિગ્રહ એટલે સ્વીકાર કરે છે. જેવો હું જેવો છું તેવો સ્વીકાર કરે છે. એમાં મારી પરીક્ષા નથી કરવાની. જ્યારે ભક્ત પરમેશ્વરને આધીન બને છે ત્યારે કસોટી ભગવાનની છે, મારી નથી. હું તો જેવો છું એવો શરણમાં આવ્યો છું, પ્રભુ તું મને સ્વીકારી લે. તો પહેલા સંગ્રહ કરે અને પછી પ્રતિગ્રહ કરે અને પછી શું કરે? વિગ્રહ કરે. જે અમૂર્ત તત્વ છે એ તત્વને મૂર્ત કરીને બતાવે છે. જો આવા ગુરુ ભગવંતો ન મળ્યા હોત તો અમૂર્ત તત્વને જોવાની દ્રષ્ટિ આપણી પાસે તો હતી નહીં. કોઈ શહેરમાં સુંદર મજાનો એક વરઘોડો ચાલતો હોય અને ખૂબ ભીડ હોય અને કોઈ ગામડાનો માણસ આવેલો હોય, આપણા શહેરી માણસની વાત નથી, ગામડાનો માણસ આવેલો હોય અને નાનકડો છોકરો એની સાથે હોય અને એ જોઈ ન શકે તો બાપા શું કરે? શૈલેષભાઈ એ છોકરાને કાંધ ઉપર બેસાડે કે જોઈ લે તું ભાઈ. એમ આ નમાણી અંતરમાં રહેલા પાંચે પરમેશ્વરીઓ આપણને કાંધ ઉપર બેસાડીને અમૂર્ત તત્વને મૂર્ત કરવા માટે નીચે આવ્યા છે. દેવ કમ ડાઉન ઓન અર્થ ટુ શો ધ ડિવાઇન ગ્રેસ એન્ડ ડિવાઇન પાવર ટુ અસ. આવા પાંચે પરમેશ્વરીઓએ આપણને શું કર્યું? વિગ્રહ કર્યો. અને વિગ્રહ કર્યા પછી શું કર્યું? પરિગ્રહ કર્યો. પોતાનું જે હતું એ બધું આપી દીધું. અને આપણે આપ્યું કેટલું ને રાખ્યું કેટલું એનો જો હિસાબ કરીએ તો આપણે બધા લોભીમાં ખપીએ. આપણે દાન દાન ધર્મની વાત કરીએ છીએ કે અમે 10 લાખ ખર્ચા પણ રાખ્યા કેટલા. ત્યારે આ પાંચે પરમેશ્વરીઓ કહે છે કે અમને અમારે તો અમારા સ્વરૂપનું દર્શન તમને આપવું છે, અમારું સ્વરૂપ જ તમને આપી દેવું છે. જે નામ રૂપાત્મક સંસાર આપણે જે સર્જેલો છે એને બદલે અનામી અને અરૂપી તત્વમાં લઈ જવા માટે આ પંચ પરમેશ્વરીઓનો પરિગ્રહ રહેલો છે. અને છેવટે શું છે? તો કે અનુગ્રહ રહેલો છે. જ્યારે પણ એને યાદ કરો છો ત્યારે એ અનુગ્રહ કર્યા વગર રહેતા નથી. સંસારમાં બધા કહે છે ડાયા માણસો કે 9 ગ્રહને શાંત કરવા જોઈએ. અરે 9માં પછીનો આ અનુગ્રહ રૂપી 10મો ગ્રહ રાખો, ઓલા ગ્રહ તો એનું ચલણનું પ્રક્ષાલન કરે છે. અને એટલા માટે જ આ પાંચે પરમેશ્વરીઓ સાથેની આપણી અભેદ ભાવના સુંદર રીતે કરી શકીએ તે અપેક્ષાએ આ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું છે. તેની કળાની વાત પણ સંક્ષિપ્તમાં કરીને 5 મિનિટમાં પૂરું કરીએ, કેમ કે સમયની મર્યાદા અહીંયા તો બધાને જે કાલાતીત અને ક્ષેત્રાતીત વાત છે એને 45 મિનિટમાં સમાવવા માટેની આપની વાત બહુ પ્રશંસનીય છે, કેમ કે એમાં જેટલું બને એટલું મૂકવાની વાત થાય છે. પણ આ 7 કળાની જ્યારે વાત કરીએ ત્યારે એક સંક્ષિપ્તમાં એની સ્પર્શના કરીને કહું છું કે શું કરે છે. એક નમોની અંતાણમની આરાધના સૌથી પહેલા આપણને શોક મુક્ત કરે છે. અતીતનું પ્રતિક્રમણ છે, અનાગતનું પચખાણ છે અને વર્તમાનની સંવર અને નિર્જરા છે. અર્થાત એક નમોની અંતાણમમાં નમસ્કાર જ્યારે પરમેશ્વરીને કર્યો, પોતાની દુષ્કૃતની ગ્રહા કરી, ત્યારે શું થાય છે? તો કે ભૂતકાળના બધા જ પાપો અરિયન પરમાત્માના નમસ્કારમાં માફ થાય છે. શોક મુક્ત થવું હોય, વર્તમાન કાળનો એ મોટો ડિસીઝ છે, એન્ઝાયટી એન્ડ ડિપ્રેશન ઓલ્ટરનેટલી, કાં તો આવતીકાલની ચિંતા છે અને ગઈકાલનું કામ બગડ્યું એનું ડિપ્રેશન છે, આ બંનેમાંથી છૂટવું હોય તો કે નમોરી અંતાણમની આરાધના કરો અને તમે શોક મુક્ત બની શકો. આગળ ચાલીને 7 પ્રકારની મુક્તિની વાત કરે છે, 7 freedoms. પછી આગળ ચાલીને કહે છે કે એક નમોરી અંતાણમની આરાધના ચાલે છે અને શું કરે છે? તો કે આવતીકાલની ચિંતા નમસ્કાર મંત્રના આરાધકને હોતી નથી. જ્યાં સુધી અરિયન પરમાત્માને નમસ્કાર કર્યો નથી ત્યાં સુધી જ આવતીકાલની ચિંતા છે. એક વખત જેને અરિયંતને નમસ્કાર સમર્પણ ભાવથી કર્યો છે, નામ એ ઓળખાણ કરાવે અને સમર્પણ શું કરે? એ બધું જ ખોલી આપે આખો પ્રદેશ. તો કે છે રોગ શોક મુક્ત બને અને ભય મુક્ત બને. આ બંને વસ્તુઓ વર્તમાન કાળના પ્રત્યેક જીવને ખૂબ લાગુ પડે છે. આગળ ચાલીને કહે છે નમસ્કાર મહામંત્ર ઇટ ઇઝ એ હોલિસ્ટિક મંત્ર. તો કે એ નમસ્કાર મંત્રની ચેતના જ્યારે નિર્મળ બનીને જાય છે ત્યારે મન પવિત્ર બને છે અને રોગ મુક્તિ થઈ શકે છે. આ આપણે એક વિશિષ્ટ વિષય છે, એકવાર લેવો છે કે નમસ્કાર મંત્રથી રોગ મુક્ત કેમ થઈ શકાય. વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ શરીર કોઈ દિવસ માંદું પડતું જ નથી, પહેલાં મન માંદું પડે છે, પછી મન શરીરને માંદું પડવા માટેની ફરજ પાડે છે. સિકનેસ ઇઝ અ ડિફેન્સ. સિકનેસ જેવી કોઈ ચીજ આ શરીરમાં આવી જ ન શકે, પણ આપણે આપણા મનને સ્વસ્થ રાખવાની જરા પણ ચિંતા કરી નથી અને કંઈક સાહેબ મારું શરીર સારું નથી તો એ કેમ થઈ શકે? રોગ મુક્ત થઈ શકે નમસ્કાર મહામંત્રની આરાધનાથી. આને અનુભવ સિદ્ધ કરવું છે આપણે, એનો પ્રયોગ કરીને કોઈ પણ વ્યક્તિ નમસ્કાર મંત્રની આરાધના કરે એના જીવનમાં રોગ મુક્તિ અવશ્ય આવે. રોગ સહન કરવાની શક્તિ તો આવે જ, પણ રોગ મુક્તિ એનાથી ઊંચું છે. આ 3 મુક્તિ થઈ. આગળ ચાલીને કહે છે કે નમસ્કાર મહામંત્રની આરાધના કરે છે ત્યારે એના જીવનમાં દ્વંદ્વ મુક્તિ થાય છે. શ્રેય અને પ્રેય, સારું અને ખરાબ, હું અને તમે એવા જે દ્વંદ્વો છે અહીં તો આખી ચેતના બધે જ ઠેકાણે મહારાજ ચેતનાના પ્રતિબિંબો છે, જુદું કાંઈ જ નથી, આત્મા સર્વભૂતેષુ, એ ભાવનાથી દ્વંદ્વ મુક્તિ થાય છે. આગળ ચાલીને નમસ્કાર મહામંત્રની આરાધના જેમ જેમ ચાલે છે ત્યારે એક દિવસ એવો આવે છે કે જ્યારે ઋણ મુક્તિ થાય છે. મુક્તિની નહીં, ઋણ મુક્તિની જરૂરત છે. અનંત તીર્થંકરોની આજ્ઞાની વિરાધના કરીને સંસારનું પરિભ્રમણ કર્યું છે અને અનંત જીવોની હિંસા કરીને મારું જીવન ટકાવ્યું છે. તો એક તરફ અરિહંતોની ઋણ મુક્તિ અને બીજી બાજુથી જીવોની ઋણ મુક્તિ, આ બંને ઋણ મુક્તિ કરવા માટે જ આપણને નમસ્કાર મંત્રનો મંત્ર મળેલો છે કે જેથી કરીને ઋણ મુક્તિ બને છે અને પછી જીવન મુક્તિ થાય છે. ત્યારે બસ એમ લાગે છે આખું જગત આપણને મુક્ત લાગે છે, મારું જીવન પણ એમ લાગે છે કે ભાઈ હકીકતમાં હવે તો અહીંયાથી ગમે ત્યાં પણ જવાનું હોય પણ હું ક્યાંક તો રહેવાનો છું અને સદગુરુ પાસે જ રહેવાનો છું. માટે જીવન મુક્તિનો આનંદ પણ આ ભાવમાં પ્રાપ્ત કરે. ઘણીવાર શાસ્ત્રો એમ કહે કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, પણ હું કહું છું આ કાળમાં જીવન મુક્તિ તો અવશ્ય છે અને એ જીવન મુક્તિ એનો આનંદ એક અદ્ભુત હોય છે. અને આવી ચેતના લઈને જ્યારે સમાજ સેવામાં તમે જાઓ છો ત્યારે આખી પ્રકૃતિ તમને સહાય કરવા માટે આવે છે. અને છેલ્લે કહે છે કે નમસ્કાર મંત્રની આરાધના શું કરાવે છે, તો કે ભાવ મુક્તિ કરાવે. સાતે પ્રકારની મુક્તિ આ રીતે આપણે આ અરિયન પરમાત્માની સન્નિધિથી સ્મૃતિથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જગતમાં કોઈ પણ બીજો એવો સંબંધ નથી કે જેને જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે ત્યારે આપણી પાસે આવે. પતિ પત્નીના સંબંધ હોય પણ ઘણી વાર બોલાવીએ તો પત્ની પણ ના પાડે. દીકરા બાપના સંબંધ હોય એમાં પણ કંઈક હમણાં નહીં, પણ કે જે એક અરિયંત પરમાત્માને તમે માનસિક ચેતનામાં લાવો ત્યારે હી ડઝન્ટ પોસ્ટપોન, એ કોઈ દિવસ મુલતવી રાખતા નથી. હી ડઝન્ટ રિમેમ્બર યોર પાસ્ટ, તમારો ભૂતકાળ યાદ કરતા નથી. બહુ સુંદર વાક્ય અમને પારિતાળમાં મળેલું કે ભગવાન કોઈ દિવસ હાથ ખંખેરતો નથી. ભગવાન હાથ ખંખેરતો નથી પણ આપણે જવા માટે એમાં વિલંબ કરેલો છે. સગાઓની શક્તિ, પૈસાની શક્તિ, બુદ્ધિની શક્તિ, જ્ઞાનની શક્તિ, પટલાઈની શક્તિ, પ્રવચનની શક્તિ, બધી જ શક્તિઓ અજવાવી છે પણ આ પ્રભુ શક્તિને આપણે જીવનમાં ખરેખર પ્રતિષ્ઠિત કરવા માટે કોઈ પુરુષાર્થ કર્યો નથી. અરહંત્ય સન્નિધિથી આપણા હૃદયમાં આપણા રૂપમાં આવી શકે. અને એટલા માટે જ છેલ્લી વાત આપને કેવી છે અને તે છે કે આ સંઘમાં જે ખૂટતી કડી છે તે નમસ્કાર મંત્રની સામૂહિક આરાધનાની છે. એ સામૂહિક આરાધના જ્યારે થશે આ સંઘમાં, હમણાં ભાવનગરમાં 3000 વ્યક્તિઓએ એક સાથે બેસીને 1 કરોડ નૌકાર ગણા. વિચાર તો કરો કે આ દ્રશ્ય તમે એક માત્ર કલ્પના સામે લાવો, 3 કલાકને માટે એક નમોરી હંતાણમની આરાધના થઈ તો શું થયું કે પ્રત્યેક વ્યક્તિ એમ કહે છે કે અમને અમારા જીવનમાં એક નવું સોપાન મળ્યું છે. તો વર્તમાન કાળના કળિયુગમાં ઘણા બધા પ્રશ્નો છે, સંઘના આંતરિક બહારના ઘણા બધા છે, તો એમાં આવી એક સામૂહિક આરાધના આપણે કેમ ન કરાવી શકીએ. એક મારા હૃદયની એક અંદરની એક મહેચ્છા રહેલી છે, ગમે તે શહેરમાં, આજે આપ જાણીને આશ્ચર્ય થશે, ગાયત્રી પીઠ આ દેશમાં 268 છે કે જ્યાં અખંડ ગાયત્રીનો જાપ ચાલે છે. 1 કરોડ જૈન હોવા છતાં પણ આ દેશમાં અખંડ નવકાર ગણી શકાય એવી નવકારની પીઠ એકી થયેલી નથી. દિલ્હીમાં કરજો, દિલ્હીમાં જઈને તમે જાઓ છો તો કરજો. આ એક નમસ્કાર મંત્ર આખા સંઘની મૂડી છે, સંઘનું રક્ષણ કરી શકશે. અને એનો પૂરો વૈજ્ઞાનિક ખ્યાલ સમજીએ કે જ્યારે 200-500 કે 1000 વ્યક્તિઓ આ નમસ્કાર મંત્રની ચેતનામાં ઓતપ્રોત બનીને પોતાની જાતને નિર્મળ અને પવિત્ર કરવાની વિચાર કરે છે ત્યારે ધ પ્રિન્સિપલ ઓફ જેનેટિક ટ્રાન્સફર, આખી વિશ્વમાં રહેલી પ્રકૃતિને બદલાવવાની શક્તિ આવી સામૂહિક આરાધનામાં રહેલી છે. મેં આગળના પ્રવચનોમાં વાત કરેલી, અત્યારે કરવી નથી, પણ આ જેનેટિક ટ્રાન્સફરનો જે સિદ્ધાંત છે, 500 કે 1000 વ્યક્તિ જ્યારે ખરેખર ઘનિષ્ઠ વૃત્તિથી નમસ્કાર મંત્રની આરાધના કરે છે ત્યારે એ સંકલ્પ 14 રાજલોક ફેલાઈને 14 રાજલોકના શુભ તત્વને આપણી પાસે ખેંચી લાવે છે. અને એ ખેંચી લાવે છે ત્યારે ચાર્ડિન નામનો એક ક્રિશ્ચિયન સંત થઈ ગયો. એને હમણાં પાછું આની પરિપૂર્તિ કરી કે અહીં જે જીવીએ છીએ એ એટમોસ્ફિયર, એના ઉપર સ્ટ્રેટોસ્ફિયર, એના ઉપર માનવીય જગતનું નુસ્ફિયર, અને એના ઉપર કહે છે કે ક્રિસ્ટોસ્ફિયર છે કે જ્યાં એ જગતમાંથી શુભ વિચારને લાવીને આ પૃથ્વી ઉપર આપણે લાવી શકીએ. તો આવી નમસ્કાર મહામંત્રની સાધના આપણને જન્મથી માતાએ કાનમાં આપી છે, ગુરુ દીક્ષા આપેલી છે. બાળક જન્મે અને માતાએ આપેલી છે એને હવે આપણે અસ્થિ મજ્જા કરીને એક સાથે સ્વીકારીએ અને એ મંત્રની તાકાતથી આ જૈન સંઘ, માત્ર જૈન સંઘ માટે નહીં પણ જગતને એક સુંદર મજાનો વિશ્વ શાંતિનો આદર્શ આપે એ ભાવનાથી આજે આ ગુરુ ભગવંતની જે સ્મૃતિમાં આ સ્વાધ્યાય એમના ચરણમાં, સાધ્વીજીઓના ચરણમાં આપીએ છીએ સામૂહિક આરાધના માટે. કોઈ બીજા પ્રયાસ કરે એમ નહીં, ઘરમાં પણ દસણા સાથે ગણજો એકવાર. એના માટે કોઈ પાટિયાની જરૂરત નથી, છાપાની જાહેરાતની જરૂરત નથી. મીટ ટુગેધર અને પ્રે ટુગેધર અને જુઓ કે એની એક કેવી ચેતના આવી શકે છે. આપ સૌના ચરણમાં આ નમસ્કાર મંત્રનો પ્રસાદ ગુરુ ભગવંતોએ આપેલો છે, મારી માલિકી નથી. પણ હું તો આજે એમ કહી શકું કે આ નમસ્કાર મંત્રથી એક વ્યક્તિનું જો ઉત્થાન થાય તો કોઈ પણ વ્યક્તિનું ઉત્થાન પહેલામાં સહેલી રીતે કરવું હોય તો થઈ શકે. બીજી જે કંઈ પણ આરાધના કરતા હો, જ્ઞાનની આરાધના કરો, ધ્યાનની કરો, બીજી પણ તપ કરો, ત્યાગ કરો, જે કરો, પણ કહે છે કે 14 પૂર્વનો સાર નમસ્કાર મહામંત્રનો નમસ્કાર અને આજ્ઞા પાલન એ આરાધનામાં અનુસ્યૂત છે. એવા 68 અક્ષરોને આપણે આપણા પોતાના સ્વરૂપને જોવા માટે કરીએ તે જ ભાવનાપૂર્વક અમારો સ્વાધ્યાય આપના ચરણમાં આપેલું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
નમો અર્યંતાણો નમો સિદ્ધાણો નમો આયર્યાણો વજ્રાયણો નમો લોય સૌ સાગુણો એસો પંચન મુક્તારો સૌ પાવ પ્રણાસણો મંગલાણં ચ સવેસિં પઢમું હવૈ મંગલ અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધા ચ સિદ્ધિસ્થિતા આચાર્ય જિન શાસનોન્નતિ કરા પૂજ્યા ઉપાધ્યાય શ્રી સિદ્ધાંત સુપાઠ કામુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિનં પ્રતિદિનં કુર્વંતુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ કુલભદ્રાદ્યા જૈન ધર્મ મંગલમ જ્ઞાનામૃતેન લોકાનાં કષ્ટોચ્છેદ વિદાયને ઐદં યુગે નવીરાય નમો વલ્લભ સૂરે નમો વલ્લભ સૂરે નમો વલ્લભ સૂરે
આનંદમ દલમ દેય મહાદેવમ જગદ્ગુરો વિશ્વવંદ્યમ અહં વંદે વલ્લભમ લોકવલ્લભમ ગુણાકુર્વંતિ દૂતત્વા દૂરેપિ સત્વસતાં સતાં કેતકી ગંધમાગ્રાતું સ્વયમાયંતિ સત્પદા.
પરમ પૂજ્ય ઉપકારી ગુરુદેવના ચરણમાં ભાવભરી વંદના કરીને આજે પ્રેમના પુષ્પ બીજાવીને પૂજ્ય ગુરુદેવની આજે 34મી સરગારવણ તિથિ છે. ગુરુદેવે જીવનની અંદર વર્ષો પહેલાં યુગો પહેલાં જોયું કે સમાજને ક્રાંતિ અને શાંતિ બે વસ્તુ જરૂરી છે. આજનો વિજ્ઞાનનો યુગ ક્રાંતિમાં ખૂબ આગળ વધી ગયો છે, પણ ક્રાંતિની પાછળ શાંતિ કેટલી મેળવી ગુરુદેવે જોયું કે વિજ્ઞાનની યુગની અંદર ક્રાંતિ તો મળશે, પણ ફક્ત એ ભૌતિક શાંતિ મળશે, પણ આધ્યાત્મિક શાંતિને માટે જીવનની અંદર જ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાન એ પ્રકાશ છે. ગુરુ ઘૃણાતી તત્વમિતિ ગુરુ જે તત્વોને સમજાવે છે, સંભળાવે છે, બતાવે છે એને ગુરુ કહે. ગુ એ અજ્ઞાન અને રૂ એટલે અંધકાર, જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી આપણને પ્રકાશમાં લાવે એનું નામ ગુરુ છે. ખરેખર આ પૂજ્ય ગુરુદેવનો ઉપકાર અમે જેટલો માનીએ એટલો ઓછો છે. સમાજને માટે તો છે, સમાજના સાત ક્ષેત્રની અંદર સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા, જેટલું સાધુ ભગવંતોનું ક્ષેત્ર આવશ્યક છે એનો વિકાસ જેટલો જરૂરી છે એટલો જ વિકાસ સાધ્વી ક્ષેત્રનો પણ જરૂરી છે. એ જ રીતે યુગો પહેલા ગુરુ ભગવંતે અમારા જેવા સાધુવીરને જાહેરની અંદર વ્યાખ્યાન માટે અનુજ્ઞા આપી. એ બુદ્ધિ ગુરુદેવને આજે અમે લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા છે. સાથે સારો સમાજ નો જેટલો ઉત્કર્ષ જરૂરી છે એટલી સાથે શ્રાવિકા સમાજ પણ એટલી જ જરૂરિયાતનું ક્ષેત્ર છે. એટલે ગુરુ મહારાજે કેવળ ક્રાંતિની સામે શાંતિને સ્થાપવા માટે જૈન જ્ઞાન મળે, જૈન જીવન જોખીનું જ્ઞાન મળે એટલા માટે નાની વિદ્યાલયો જે વિદ્યાલયો સ્કૂલ કોલેજો વગેરેની સ્થાપના કરી. કારણ કે આજનું વિજ્ઞાન, આજનું જે જ્ઞાન એ દિલને બગાડે છે. એમાંથી શાંતિને મેળવવા માટે ગુરુ મહારાજે આજે વિદ્યાલયોની જે સ્થાપના કરી છે એ વિદ્યાલયોનું આજે આપણે જોઈએ એમાંથી હજારો વિદ્યાર્થીઓ આજે મોટી મોટી પોસ્ટ ઉપર જવા છતાં પણ જૈન જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને ભૂલ્યા નથી. સિવાય એ સમાજ સેવા, સમાજ સેવાની અંદર ગુરુ મહારાજે પોતાનું કર્તવ્ય પાલન પંચાચારનું પાલનમાં ક્યારે પણ સતી નતા લાવે. એટલે અમે તો ગુરુ ભગવાનને જોયા નથી. એટલા બધા અમે ભાગ્યશાળી હતા કે અમે ગુરુ ભગવાનના દર્શન કર્યા હોય છતાં પણ જ્યારે વર્ષો વર્ષો ગાળા સાંભળીએ છીએ એમના જીવન કઈ તો વાંચીએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે. ને સિવાય કે સમાજ સેવા માટે પણ આજે હિન્દુસ્તાનની અંદર એક એક ક્ષણે એક એક મિનિટે અન્ન પાણી વિના ચાર વ્યક્તિઓ મરતી હોય છે. માત્ર ના અભાવે દર્દી ગરમી શરદી પ્રસાર વગેરેમાં એક એક મિનિટે 10-12 વ્યક્તિઓ આજે મૃત્યુને વરી ચૂકે છે. સિવાય તે રોગની ચિકિત્સા માટે આજે જનાધ્યાન વર્ગ હશે એને ખબર છે જે જયારે ડોક્ટરોને ત્યાં આપણે જઈએ છીએ એ સાથે 1000 નોકર ક્યાં ઉડી જાય છે. પણ ગરીબાઈની અંદર ભેસાઈ રહેલા મધ્યમ વર્ગના માનવી આજે રોગની ચિકિત્સાના અભાવે પ્રતિ ક્ષણે 20-25 મૃત્યુને વરી ચૂકે છે. આ દ્રષ્ટિ આ જ્ઞાન પૂજ્ય ગુરુદેવના જીવનની અંદર વર્ષો પહેલા આવી ગયું. આજે ગુરુદેવે જે છે મહિલા ઉદ્યોગો હોસ્પિટલો સ્કૂલ કોલેજો સિવાય અત્યારે દિલ્હીની અંદર પણ વલ્લભ સ્મારક જે ગુરુદેવ